આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. યશાયાનું પુસ્તક અને તેનો 32મો અધ્યાય. આજે આપણે પ્રભુનું વચન વાંચીએ તે પહેલાં ભવિષ્ય વિશે તમારી સાથે હું વાત કરવા માગું છું. ભવિષ્ય ભાગવાનું, જ્યોતિષ લોકો જે કામ કરે છે, ધંધો છે, એ ભવિષ્ય ભાગવાનો જે ધંધો છે તે બહુ જ નફાકારક ધંધો છે. અને જ્યારે આપણે જોઈએ છીએ આપણી ચારો તરફ, ખાસ કરીને જો તમે ભારત દેશમાં રહેતા હોય તો ખૂણે ખૂણે તમને જ્યોતિષ જોવા મળશે. ઘણા લોકો પોતાનો હાથ બતાવતા હોય છે કે હાથની રેખાઓ વાંચી અને અમને બતાવો કે અમારા ભવિષ્યમાં શું થનાર છે. બીજા ધર્મમાં તો લગ્નની શરૂઆત થાય એ પહેલાં કુંડળી જોવામાં આવે છે, ગ્રહો મળે છે કે નહીં તેનું તે જોવે છે. પંડિત છે, જ્યોતિષ છે, ન્યુમરોલોજીસ્ટ છે, જે નંબર આંકડા જોઈને કહેતા હોય છે કે ભવિષ્યમાં તમને સફળતા મળવાની છે કે નહીં. ઘણા લોકો શબ્દ પોતાના નામમાં શબ્દ કેવી રીતે, કયો અક્ષર ઉમેરવો, કયો અક્ષર કાઢી નાખવો, તે બધું પંડિત અને જ્યોતિષ પાસે જોડાવતા હોય છે કે ભવિષ્યમાં શું થનાર છે તે તેઓ જાણી શકે. ભવિષ્યમાં ઝાંખવાની એક જાતની જિજ્ઞાસા આપણા દરેક મનુષ્યના હૃદયમાં મૂકેલી છે. આપણે પવિત્ર શાસ્ત્રમાં પણ જોઈએ તો ઉત્પત્તિનો 11મો અધ્યાય, જે બાબેલના બુરજની વાત આપણે જાણીએ છીએ, ત્યાં પણ લોકોએ ભેગા થઈને સ્વર્ગમાં જોવાની ઈચ્છા રાખી કે કંઈક રીતે, કોઈક રીતે આપણને જો ખબર પડે કે જે પૂર આવ્યું અને આપણો નાશ થયો એ આપણે જો કોઈક રીતે એને જોઈ શકીએ તો ભવિષ્યમાં આપણે તેમાંથી બચી જઈ શકીએ. ભવિષ્ય જાણવાનો જે ધંધો છે, વ્યવસાય છે, તે બહુ જ પ્રોફિટેબલ, બહુ જ નફાકારક એ ધંધો છે. કારણ કે તમે ખોટા પડો કે ના પડો કોઈ જાણતું નથી. અમુક વખત તો હું જોઉં છું કે ક્રિકેટની મેચ પણ જ્યારે વર્લ્ડ કપ કે એવું કશું હોય તો ટીવી ચેનલ પર તમને 10-12 પંડિતો, જ્યોતિષો જોવા મળશે અને દરેક જુદી જુદી રીતે ભારત કેવી રીતે જીતશે તે નો અભિપ્રાય આપતા હોય છે. ઘણી વખત કયો ગ્રહ નડે છે અને જાત જાતના આપણે જાણીએ છીએ કે લોકો તુક્કા અને વિચારો કરતા હોય છે. જ્યારે આપણે બાઇબલમાં આવીએ તો એ બાઇબલ એક બહુ અજાયબ જેવું પુસ્તક છે. અને બાઇબલમાં લગભગ 28% બાઇબલ ભવિષ્ય વચન લખે છે. પણ જ્યારે બાઇબલમાં આપણે, પવિત્ર શાસ્ત્રમાં આપણે જ્યારે ભવિષ્ય વચન વાંચીએ તો એકદમ સચોટ હોય છે. એ કોઈ સ્પેક્યુલેશન એટલે કે અનુમાન નથી, પણ આ તો પ્રભુની સચ્ચાઈ, પ્રભુ જે ભવિષ્ય જાણે છે તે આ પવિત્ર શાસ્ત્રમાં પ્રગટ કરે છે. એવું નથી કે કોઈ જ્યોતિષ પોતાનું વિચારો પોતાની સમજણ પ્રમાણે લખતો હોય. ના, પવિત્ર શાસ્ત્રમાં જે ભવિષ્ય વચન લખવામાં આવ્યું છે તે એકદમ સચોટ વચન છે. મેં કીધું તે પ્રમાણે તે સ્પેક્યુલેશન નથી, અનુમાન નથી કે કદાચ આવું થશે. જે લખવામાં આવ્યું છે તે જ પ્રમાણે બન્યું છે. મેં કીધું તે પ્રમાણે લગભગ 27-28% બાઇબલ જ્યારે લખવામાં આવ્યું હતું ત્યારે તે પ્રોફેસી એટલે કે ભવિષ્યવાણી છે. એમાંથી અમુક જે વચન છે તે ઓલરેડી સાચા પડી ગયા છે. દાખલા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં થવાનો હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ કેવી રીતે થવાનું હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે પૃથ્વી પરની સેવા હતી જે પવિત્ર શાસ્ત્રમાં જૂના કરારમાં સ્પષ્ટ રીતે લખવામાં આવી છે, તે આપણી માટે અત્યારે ઇતિહાસ બની ગયો છે, તે ભૂતકાળ છે. પણ જ્યારે લખવામાં આવી હતી ત્યારે તે ભવિષ્ય વચન હતું. અને કારણ કે જે ભવિષ્ય વચન પહેલાં લખવામાં આવ્યા હતા જે આપણી માટે ભૂતકાળ છે તે સાચા પડ્યા છે અને એક જે સચોટ રીતે સાચા પડ્યા છે, તેથી કરીને હજુ આવનાર જે ભવિષ્ય વચન લખવામાં આવ્યા છે તેની ઉપર આપણે વિશ્વાસ મૂકી શકીએ છીએ. અને આજે હું કેમ તમારી સાથે ભવિષ્ય વિશેની વાત કરી રહ્યો છું, કારણ કે હવે આપણો એક નવો સેક્શન, નવો ભાગ આપણે યશાયાના પુસ્તકમાં શરૂ કરીએ છીએ. અને આવતા જે ચાર અધ્યાય છે, 32, 33, 34 અને 35, તેમાં યશાયા પ્રબોધક આપણને જે ભવિષ્યમાં ચાર ઘટના બનવાની છે તે વિશે શીખવે છે. અને એ ચાર ઘટના તો આ પ્રમાણે છે કે આપણે 32મા અધ્યાયમાં જોઈશું કે રાજાનું રાજ્ય સ્થાપન કરવામાં આવશે. ત્યારબાદ 33મા અધ્યાયમાં આપણે જોઈશું કે યરુસાલેમની સ્થાપના કરવામાં આવશે, જરુસાલેમ વિલ બી ડિલિવર્ડ, કે એને છુટકારો મળશે. ત્યાર પછી જ્યારે આપણે 34મા અધ્યાયમાં જઈશું ત્યાં આપણે જોઈશું કે આ જે પાપી જગત છે તેનો ન્યાય કરવામાં આવશે. અને ત્યાર પછી જ્યારે આપણે 35મા અધ્યાયમાં જઈશું ત્યાં આપણે જોઈશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મહિમાવંત રાજ્યની સ્થાપના કરવામાં આવશે. આ જે 35મો અધ્યાય છે અને 32મો અધ્યાયમાં મેં કીધું કે રાજાનું રાજ્ય સ્થાપવામાં આવશે તે, અને જે પ્રભુનું આવનાર રાજ્ય છે તે વિશે આપણે આ બે અધ્યાય દ્વારા સમજી શકીશું. આ જે ભવિષ્યમાં ચાર ઘટના બનવાની છે તે વિશે આ ચાર અધ્યાય આપણને શીખવે છે. ફરીથી હું તમને યાદ દેવડાવું કે જ્યારે આપણે બાઇબલમાં ભવિષ્ય વચન વાંચીએ, બાઇબલમાં જ્યારે આપણે ભવિષ્યવાણી વાંચીએ તો ઇટ ઇઝ નોટ અ સ્પેક્યુલેશન, અનુમાન નથી, બટ અ રેવલેશન, એ પ્રભુનું સત્ય પ્રગટ કરવામાં આવ્યું છે. અને તે વસ્તુ આપણે સ્પષ્ટ રીતે આજે શીખીશું. 32મો અધ્યાય એને તેની પહેલી કલમ આ પ્રમાણે કહે છે કે જુઓ એક રાજા ન્યાયથી રાજ કરશે ને સરદારો ઇન્સાફથી અધિકાર ચલાવશે. અહીંયા આપણે જો તમે શીર્ષક તમારા પવિત્ર શાસ્ત્રમાં વાંચશો તો લખવામાં આવ્યું છે કે ધાર્મિક રાજાનું ધર્મ રાજ. જ્યારે આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ અને જે યહૂદી લોકોની રાજ્યની જે સ્થાપના થઈ હતી તો પ્રભુની યોજનામાં કદી એવું હતું નહીં કે કોઈક માણસ રાજા બને. પ્રભુની યોજના પ્રમાણે કાયમ થિયાક્રસી, એટલે કે ધર્મશાસન રીતે યહૂદી દેશનું રાજ્ય ચાલે તેવી પ્રભુની યોજના હતી. કદી એવું હતું નહીં કે રાજાશાહી દ્વારા એ લોકોના દેશનું શાસન થાય. પણ આપણે જાણીએ છીએ કે યહૂદી લોકોએ હટ કરીને પોતાની માટે રાજા માંગ્યો અને સાઉલ રાજા તરીકે નિમવામાં આવ્યો. પણ આ પ્રભુની યોજના નથી. પ્રભુની યોજના તો કાયમ એ જ હતી કે દાઉદના કુળમાંથી એક રાજા ઉત્પન્ન થશે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત અહીંયા કરવામાં આવે છે. અને આ વાત આપણને ક્યારે જણાવવામાં આવે છે? આપણે જો ઉત્પત્તિનો 49મો અધ્યાય અને 10મી કલમ જો તમે વાંચશો, જે 49મો અધ્યાય છે તે અધ્યાય યાકૂબ પોતાના 12 પુત્રોને આશીર્વાદ આપે છે. અને એ જે આશીર્વાદના વચન છે 49મો અધ્યાય છે, તો જો તમે તેનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે એ આપણા પૃથ્વીનો જે ઇતિહાસ છે તે આપણને બતાવે છે. એક ભવિષ્ય વચન 49મો અધ્યાય આપણને શીખવે છે. પણ એનું એ અધ્યાયમાં હું તમારું ધ્યાન 10મી કલમ તરફ દોરવા માંગુ છું. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે શીલો નહીં આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહીં, અને તેના પગ મધ્યેથી અધિકારની છડી જતી રહેશે નહીં, અને લોકો તેને આધીન રહેશે. આ કયા રાજાની વાત થાય છે? અહીંયા જે આપણે 32મા અધ્યાયમાં અને પહેલી કલમમાં વાંચ્યું તે પ્રમાણે કે જુઓ એક રાજા ન્યાયથી રાજ કરશે, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અહીંયા વાત થઈ રહી છે. અને ઉત્પત્તિનો 49મો અધ્યાય અને 10મી કલમ આ પ્રમાણે કહે છે કે શીલો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થઈ રહી છે, આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહીં. રાજદંડ ખસ્સેને એનો મતલબ શું થાય છે કે જ્યાં સુધી તમારી પાસે રાજદંડ છે ત્યાં સુધી તમે માણસને આપણે કહીએ કે ફાંસી આપવાની અથવા તો મરણની સજા આપી શકો છો. જ્યારે તમારી પાસેથી રાજદંડ લઈ લેવામાં આવે ત્યારે કેપિટલ પનિશમેન્ટ જેને કહેવામાં આવે છે, એટલે કે ફાંસીની સજા કે મરણની સજા જે માણસને આપવામાં આવે એ તમે આપી શકતા નથી. જેની પાસે રાજદંડ હોય તે જ તે સજા આપી શકે છે. અને અહીંયા આ ઉત્પત્તિના 49મા અધ્યાયમાં પહેલી કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની આગાહી લખવામાં આવી છે. આ ઘટના ક્યારે બની? આ ઘટના લગભગ 12 AD ના સમયમાં યહૂદામાંથી રાજદંડ લઈ લેવામાં આવ્યો. રોમનના સત્તા ચાલતી હતી અને જે રોમનની સત્તા હતી તેઓએ યહૂદા પાસેથી રાજદંડ લઈ લીધો. અને જો તમે યહૂદાના ઇતિહાસનો અભ્યાસ કરશો, બંદીવાનમાં ગયા, તેઓનો જ્યારે ગુલામ થઈ ગયા, એ બધા ઇતિહાસ દરમિયાન તેઓની પાસેથી કદી રાજદંડ લઈ લેવામાં આવ્યો નહોતો. કાયમ તેઓની પાસે એ સત્તા હતી કે જો પવિત્ર શાસ્ત્ર પ્રમાણે કોઈને મરણની સજા કરવામાં આવે, મરણની સજાને લાયક હોય તો તેઓ કરી શકતા હતા. અન્ટિલ 12મી સદી 12 AD સમયમાં જ્યારે રોમનોએ તે સત્તા તેમની પાસેથી છીનવી લીધી. હવે જે યહૂદી જ્ઞાનીઓ હતા, ફારોસી હતા, જેઓ પવિત્ર શાસ્ત્રને જાણતા હતા, તેઓને આ ઉત્પત્તિ 49:10 જાણતા હતા અને એ ભવિષ્ય વચન શું કહે છે તે પણ તેઓ જાણતા હતા. અને જ્યારે રાજદંડ લઈ લેવામાં આવ્યો, અને તમે ઇતિહાસ તમારો વાંચી શકો છો, તમે પોતાની રીતે અભ્યાસ કરી શકો છો, તો તમે જોશો કે તે સમયે યરૂસલેમમાં બહુ મોટા તોફાન થયા. યહૂદી લોકો રસ્તા પર આવી ગયા અને આપણે જેને દંગા અને ફસાદ કહીએ એવું થઈ ગયું. તેઓ રડતા હતા, વિલાપ કરતા હતા, કારણ કે તેઓને ખબર હતી કે જ્યારે રાજદંડ લઈ લેવામાં આવે ત્યારે અમારો મસીહા, અમારો સિલો તે હાજર હોવો જોઈએ. અને અત્યારે અમે જ્યારે જોતા નથી તેને, અમારા ખ્રિસ્તને જોતા નથી, અમારા મસીહાને જોતા નથી, અમારા તારનારને જોતા નથી, તો રાજદંડ કેમ લઈ લેવામાં આવ્યો? વાલાઓ, આપણે જેવો પવિત્ર શાસ્ત્ર જાણીએ છીએ તે તમને ખબર હશે કે 12 AD જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 વર્ષના હતા ત્યારે શું કરી રહ્યા હતા. એ સમયે તેઓ પ્રભુ મંદિરમાં જે રાબી હતા, ત્યાંના જે આપણે રાબાઈ હતા મંદિરમાં, તેઓની સાથે બેસી અને પવિત્ર શાસ્ત્રનું ચર્ચા કરી રહ્યા હતા. જો તેઓએ આ ખાલી ફક્ત થોડું ધ્યાન આપ્યું હોત તો તેઓ જાણી શક્યા હોત કે પ્રભુ એ જ ખ્રિસ્ત છે અને અમારી મધ્યે છે. આ જે ફારોસી છે, આ જે યહૂદી લોકો છે, તેઓને આ વાતની બહુ સચોટ ખબર હતી કે દાઉદના જ કુળમાંથી ખ્રિસ્ત જન્મવાના છે. દાઉદના જ કુળમાંથી ખ્રિસ્ત જન્મનાર છે. એની માટે હું તમારું ધ્યાન માથીનું પુસ્તક તેનો 22મો અધ્યાય અને 41 અને 42 કલમ તરફ દોરવા માગું છું. અને તમને ખ્યાલ આવશે કે હું શું કહી રહ્યો છું. માથી 22:41 અને 42 કલમ આ પ્રમાણે કહે છે કે હવે ફરોશીઓ એકત્ર મળેલા હતા ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે મસીહ સંબંધી તમે શું ધારો છો. ઇંગ્લિશમાં હું વાંચું તો કહે છે કે વાલ ધ ફેરસીઝ વર ગેધર ટુગેધર જીસસ આસ્ક ધેમ સેઇંગ વોટ ડુ યુ થિંક અબાઉટ ધ ક્રાઇસ્ટ. હવે ક્રાઇસ્ટ એટલે કે મસીહ, ઈસુ મસીહ, એ મસીહ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લાસ્ટ નેમ નથી, અથવા તો આપણે જેને સરનેમ કહીએ એવું નથી. જે મસીહ છે એક ટાઇટલ, શીર્ષક આપવામાં આવ્યું છે તેમને, અનોઇન્ટેડ વન. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આ ફારોસીઓ જે પવિત્ર શાસ્ત્રને જાણતા હતા, તેઓને પૂછવામાં આવ્યું છે કે તમે મસીહ સંબંધી શું ધારો છો. અને જો તેનો જવાબ તેઓ શું આપે છે કે તે કોનો દીકરો છે, અને તેઓ તેમને કહે છે કે દાઉદનો. મેં શું કીધું તમને? તેઓ એમને ખબર હતી કે મસી દાઉદના કુળમાંથી જ ઉત્પન્ન થનાર છે, એ દાઉદના કુળમાં જ જન્મ લેનાર છે. અને આ અજાયબ જેવું વચન છે. આગળ જો તમે વાંચશો એ માથીનું પુસ્તક, તો તમને અજાયબ જેવું એક અભ્યાસ મળશે કે આ ફારોશીઓ જાણતા હતા કે મસી તે દાઉદના કુળમાંથી આવનાર છે. અને અહીંયા પ્રશ્ન જુઓ કેવો પૂછવામાં આવે છે કે તે કોનો દીકરો છે. આનો મતલબ એમ થાય છે કે ફારોશીઓ એ પણ જાણતા હતા કે માનવ રૂપમાં મસી આવનાર છે, પણ એ જ વસ્તુનો તેમણે નકાર કર્યો અને કીધું કે આ શક્ય નથી. આગળ આપણે જોઈએ તો આ જે રાજાની વાત થઈ રહી છે કે એક રાજા ન્યાયી રાજ કરશે ને સરદારો ઇન્સાફથી અધિકાર ચલાવશે, તેમાંનો દરેક માણસ વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવો, સૂકી ભૂમિના પાણીના નાળા જેવો, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે. જોનારાની આંખો ઝાંકી થશે નહીં ને સાંભળનારા કાન સાંભળશે, ઉતાવળિયાના મન જ્ઞાન સમજશે ને બોબડાઓની જીભ સ્પષ્ટ બોલશે. આ જે રાજા છે તે રાજ્યમાં કેવો અજાયબ જેવો, કેવો અદ્ભુત એ રાજ્ય હશે તે વિશે આપણે જોઈ રહ્યા છે. હવે જ્યારે આ વચનો લખાઈ રહ્યા છે અને યશાયાના સમયના જે રાજ્ય કરનાર છે, જે આગેવાનો છે, તે વિશે હું તમને એક બે વાત કહેવા માંગુ છું. અને જો તમે મારી સાથે યશાયાનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય અને 31-23 કલમ તરફ વળશો, તો ત્યાં આપણને તે સમયનું જે શાસન છે, તે સમયનું જે રાજ્ય છે, જે આગેવાનો છે, તે કઈ પ્રકારના છે તે આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં શું લખવામાં આવ્યું છે યશાયા 1:21-23 કે પતિવ્રતા નગરી કેમ વ્યભિચારણી થઈ ગઈ છે, તે ઇન્સાફથી ભરેલી હતી, ન્યાયપણું તેમાં વસ્તુ હતું, પણ હાલ ઘાતકીઓ વસે છે. તારું રૂપું ભેગવાળું થઈ રહ્યું છે, તારો દ્રાક્ષારસ પાણીથી મિશ્રિત થયેલો છે, તારા સરદારો બળવાખોરો છે અને ચોરોના સાથીઓ થયા છે, તેઓમાંના દરેક લાંચનો લાલચું છે ને નજરાણા માટે વલખા મારે છે, તેઓ અન્નાથને ઇન્સાફ આપતા નથી અને વિધવાની દાદ તેઓ સાંભળતા નથી. આ પ્રમાણની પરિસ્થિતિ છે. પણ આ જે રાજા આવનાર છે તેના રાજ્યમાં આપણે જોયું તે પ્રમાણે જોનારાઓની આંખો ઝાંકી થશે નહીં ને સાંભળનારા કાન સાંભળશે. આ જ વસ્તુ આપણને જ્યારે યશાયા પ્રબોધકનું જે વચનની જે સેવા છે તે શરૂ થાય છે, તે આપણે જો જોઈએ તો યશાયાનું પુસ્તક તેનો 6 અધ્યાય અને 9-10 કલમમાં આપણે શું વાંચીએ છીએ કે ત્યારે પ્રભુએ કહ્યું કે જા ને આ લોકોને કહે કે સાંભળ્યા કરો પણ ન સમજો, જોયા કરો પણ ન જાણો, આ લોકોના મન જડ કર ને તેમના કાન ભારે કર ને તેમની આંખો મિચાવ રખે ને તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે અને મનથી સમજે અને પાછા ફરીને સાજા કરાય. આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે રાજ્ય છે ત્યાં એક બદલાણ આપણે જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજની હેઠળ આપણે જોઈએ છે કે હવે કાન બંધ રહ્યા નથી, હવે આંખો ઝાંખી પડી ગઈ નથી, હવે ઉતાવળિયોના મન જ્ઞાન સમજશે ને બોબડાઓની જીભ સ્પષ્ટ બોલશે. અને આ જે અહીંયા જો હું ટૂંકમાં તમને કહું તો ત્યાં કોઈ ગેરસમજ નહીં હોય, ધેર વિલ બી ક્લેરિટી, સ્પષ્ટતા હશે, કોઈ જાતનું કન્ફ્યુઝન મૂંઝવણ કોઈ જાતની હશે નહીં, કારણ કે જે વચનો છે, જે સમજણની જરૂર હોય તે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પૂરી પાડવામાં આવશે. બીજો સમુએલ તેનો 23મો અધ્યાયને 3 કલમ આ પ્રમાણે કહે છે કે ઇઝરાયેલના ઈશ્વરે કહ્યું કે ઇઝરાયેલના ખડકે મને કહ્યું, મનુષ્ય પર નેકીથી જે રાજ કરે છે તથા યહોવાનો ભય રાખીને જે રાજ કરે છે. આ રાજ્યની વાત આપણે શીખી રહ્યા છે, આ રાજ્યની વાત આપણે શીખી રહ્યા છે. અને તમે જુઓ તો હું તમને અમુક કલમ આપું છું. 32મો અધ્યાયના પહેલી કલમ આપણે વાંચી, એ પ્રમાણે જો તમે આપણે 16મી કલમ વાંચશો, 33મો અધ્યાય અને 5મી કલમ વાંચશો, તો ત્યાં એક જે એક ન્યાયી રાજ્યની વાત થઈ રહી છે, એક ન્યાયી રાજાની વાત થઈ રહી છે. જે ખડક આપણે અહીંયા જોઈ રહ્યા છે કે તેમાંનો દરેક માણસ, બીજી કલમમાં, વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથો જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળા જેવો, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે. આ જે પથ્થર છે તેના વિશે પણ આપણે શીખ્યા છે. તમારા સમયમાં તમે યશાયાનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 14મી કલમ વાંચી શકો છો, 17મો અધ્યાય અને 10મી કલમ વાંચી શકો છો, 26મો અધ્યાય અને 4થી કલમ વાંચી શકો છો, 28મો અધ્યાય અને 26મી કલમ વાંચી શકો છો. જે પાણીના નાણાંની વાત થાય છે, અને તમે જો ઇંગ્લિશમાં જુઓ તો તેને રિવર, નદી તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે, તો તે પણ તમે 8મો અધ્યાય અને તેનો 5મી કલમમાં જોઈ શકો છો, 5 થી 8 કલમમાં તમે જોઈ શકો છો. 33મો અધ્યાય અને આપણે 21મી કલમમાં હમણાં થોડા જ સમયમાં જોઈશું. 41મો અધ્યાય અને 18મી કલમ તમે વાંચી શકો છો. 66મો અધ્યાય અને 12મી કલમ, આ તો એક જે જીવંત પાણીની જે વાત છે તેની વાત અહીંયા કરવામાં આવી છે. યોહાનનું પુસ્તક અને તેનો 7મો અધ્યાય, આપણે ત્યાં આપણને કહેવામાં આવ્યું છે કે તમારા સૂકી ભૂમિ, અહીંયા જે સૂકી ભૂમિ લખવામાં આવી છે, આપણું હૃદય તે એક સૂકું, આપણે એક મરેલા વ્યક્તિ છે, આપણે આત્મિક રીતે આપણે મરણ પામેલા છે. વી આર સ્પિરિચ્યુઅલી ડેડ. ક્યાં સુધી? કે જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર ના કરીએ ત્યાં સુધી. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે, ત્યાં યોહાનના 7મા અધ્યાયમાં શું કહેવામાં આવ્યું છે કે ત્યાર પછી જીવતા પાણીની નદી આપણા હૃદયમાંથી વહે છે. કેવું જીવંત પાણી? જે પાણી સમૃની બાઈને યોહાનના 4થા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું કે હું તને પાણી આપીશ, જીવંત પાણી. એ પાણીની નદીઓ આપણા આપણા હૃદયમાંથી વહે છે. અને તેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે કે આ રાજાના રાજ્યમાં કેવી શાંતિ, કેવી સમજણ હશે, અને કેવું આશીર્વાદિત જીવન લોકો જીવતા હશે. આગળ આપણે જોઈએ તો અહીંયા જે 5 થી 8મી કલમ છે, અને ત્યાં જે જે વસ્તુ આપણને શીખવવામાં આવે છે કે અહીંયા જે મૂર્ખતા છે તે ચાલશે નહીં, અને જે દંભી લોકો છે તેઓને ઉઘાડા પાડવામાં આવશે. આવો આપણે જોઈએ 5 થી 8 કલમ શું કહે છે. ત્યાર પછી મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહીં, ને ધૃત ઉદાર કહેવાશે નહીં, કેમકે મૂર્ખ મૂર્ખાઈથી જ વાત બોલશે, અને તેનું હૃદય અધર્મ કરવામાં, યહોવા વિશે ભૂલ ભરેલી વાત બોલવામાં, ભૂખ્યાઓને જીવ અતૃપ્ત રાખવામાં, ને તરસ્યાઓનું પીવાનું બંધ કરવામાં અન્યાય કરશે. ધૃતના હથિયારો ભૂંડા છે, તે દરિદ્રી પોતાના વ્યાજબી હકનું સમર્થન કરતો હોય ત્યારે પણ મિથ્યા વાતોથી ગરીબનો નાશ કરવા માટે દુષ્ટ યુક્તિઓ યોજે છે, પણ ઉદાર ઉદારતા યોજે છે, અને ઉદારપણામાં તે સ્થિર થશે. 7મી કલમમાં આપણે જોઈએ પહેલાં તો, હવે જે ગરીબોનું શોષણ કરવામાં આવે છે તે કરવામાં આવશે નહીં, ઉઘાડા પાડવામાં આવશે. આ જે મૂર્ખતાની વાત થઈ છે, આજના સમયમાં આપણે જોઈએ તો કોઈકની પાસે કદાચ જો કોઈ હોદ્દો હોય, કદાચ કોઈ આપણે કોઈ કહીએ કે મૂવીનો એક્ટર હોય, અથવા તો વ્યવસાયમાં કોઈ બહુ સફળતા પામેલું હોય, અથવા તો બહુ સરસ કોઈ દેખાતું હોય, પૈસાવાળો માણસ હોય, તો એ ગમે તેવી વાત કરે ને તોય લોકો વાહ વાહ કરતા હોય છે. અને એ વસ્તુ અહીંયા લખવામાં આવી છે કે આ જે રાજ્ય છે ત્યારે આવી એવું બધું કોઈ ચલાવી લેશે નહીં. આપણે અમુક વાર જોઈએ છે કે અમુક લોકોને જેને કોઈ ભાન ના હોય, પણ થોડો પૈસો હોય, થોડા ફેમસ થઈ ગયા હોય, થોડું નામ થઈ ગયું હોય, તો જાત જાતના તુક્કાઓ ટીવી પર આવીને બોલતા હોય છે, અમે તો આ ધર્મ પાડીએ છીએ, ને અમુક અમે તો આ કરીએ છીએ, ને આમ કરો તો આવી રીતે જીવવાનું, ને આ ખાવાનું, અને અને લોકો, કારણ કે તેઓનું અત્યારે વર્ચસ્વ છે એટલે તેઓની પાછળ ગોળ ગોળ ફરતા હોય છે. આ જે 5 થી 8માં જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે, કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે ને તેનું હૃદય અધર્મ કર્મમાં એવો વિશે ભૂલભુરેલી વાત બોલાવવામાં, ભૂખ્યાઓને જીવ અતૃપ્ત રાખવામાં અને તરસ્યાઓનું પીવાનું બંધ કરવામાં અન્યાય કરશે. પણ આ સમયે તેઓને ઉઘાડા પાડવામાં આવશે. એ વચન આપણે સમજવાનું છે કે તે સમયે આ જે મૂર્ખ છે, આ જે તેમની મૂર્ખતા છે તે ચલાવી લેવામાં આવશે નહીં અને દંભીઓને ઉઘાડા પાડવામાં આવશે. આગળ આપણે જોઈએ તો 9 થી 14ની કલમ જે છે તે સ્ત્રીઓને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીંયા આગળ અહીંયા શું કહેવામાં આવ્યું છે કે સુખવાસી સ્ત્રીઓ ઉઠો, મારી વાણી સાંભળો, બેદરકાર દીકરીઓ મારા વચનો તરફ કાન દો. હે બેદરકાર સ્ત્રીઓ, એક વર્ષ ઉપરાંત કેટલાક દિવસો પછી તમે ધ્રુજશો, કેમ કે દ્રાક્ષાની ઉપજ બંધ થશે ને એકત્ર કરવાનો સમય આવશે નહીં. સુખવાસી સ્ત્રીઓ કાંપો, બેદરકારી રહેનારીઓ ધ્રુજો, વસ્ત્રો કાઢીને નગ્ન થાવ ને કમર પર ટાટ બાંધો. આનંદદાયક ખેતરને માટે તથા ફળદાયક દ્રાક્ષાવેલાઓને માટે તેઓએ છાતી કૂટવાની છે. મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરા ઉગી નીકળશે. ઉલ્લાસી નગરના સર્વ આનંદભર્યા ઘર પર તેઓ ઉગશે, કેમ કે રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે. વસ્તીવાળું નગર ઉજ્જળ થશે. ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવા રાની ગધેડાના આનંદનું સ્થાન અને ઘેટાનું ચરણ થશે. તમે આમોસનું પુત્ર પુસ્તક તેનો 4, 4 અધ્યાય અને 1 થી 3 કલમ તમે વાંચી શકો છો આ સંદર્ભમાં. પણ અહીંયા જે પ્રભુ સ્ત્રીઓને કહી રહ્યા છે કે કારણ કે અહીંયા તમને સંબોધન કરવામાં આવે છે કે સુખવાસી સ્ત્રીઓ, આ જે સ્ત્રી હતી આ સમયમાં તેઓ પણ બહુ આળસુ થઈ ગયા હતા અને પોતાની જે જાહોજલાલી હતી, પોતાની જે કમ્ફર્ટ હતી તેમાં એકદમ મશગુલ હતા. અને પ્રભુ અહીંયા યશાયા પ્રબોધક દ્વારા તેઓને ચેતવણી આપે છે કે એક હવે જે સમય આવી રહ્યો છે, એટલે કે જે બંદીખાનામાં જવાના હતા, બંદીવાન થવાના હતા, તે સમય આવી રહ્યો છે ત્યારે તમારી પાસે ખોરાક હશે નહીં. 12મી કલમ જુઓ કે શું કહે છે કે આનંદદાયક ખેતરને માટે તથા ફળદાયક દ્રાક્ષાઓ માટે તેઓ છાતી કૂટવાની છે. સુખવાસી સ્ત્રીઓ 11મી કલમ, કાંપો, બેદરકાર રહેનારીઓ ધ્રુજો, વસ્ત્રો કાઢીને નગ્ન થાવ ને કમર પર ટાટ બાંધો. આ કમર પર આ નગ્ન થાવ અને કમર પર ટાટ બાંધો તે શાની વાત થાય છે? જ્યારે તમે શોકમાં હો, જ્યારે તમારે પ્રભુ તરફ વળવાનું હોય, પસ્તાવો કરવાનો હોય. અને અહીંયા યશાયા પ્રબોધક સ્ત્રીઓને કહી રહ્યો છે કે હવે તમે તમારી આળસમાંથી ઉઠો, કારણ કે બહુ જ નજીકના સમયમાં દ્રાક્ષાની ઉપજ બંધ કરવામાં આવશે. એટલે કે જ્યારે પણ દ્રાક્ષાની ઉપજ બંધ થાય, એટલે કે જાહોજલાલીનો એક ઉત્સવનો સમય છે હવે એ પૂરો થશે. તમે પ્રભુ તરફ વળો, પ્રભુ તરફ વળી પસ્તાવો કરી પ્રાર્થના કરો. અને આ જે સ્ત્રીઓ હતી તેઓનો બહુ માણસો પર, છોકરાઓ પર એક જાતનો ઇન્ફ્લુઅન્સ હતો. આપણે જાણીએ છીએ કે માતાનો બાળકો ઉપર કેટલું વર્ચસ્વ હોય છે અને અહીંયા આ વચન દ્વારા એક ચેતવણી વચનરૂપ યશાયા પ્રબોધક કહી રહ્યો છે કે તમે જાગો, આવનાર જે નાશ છે તેમાંથી બચો અને પ્રભુ તમને છોડાવશે. આગળ આપણે જોઈએ તો 15મી કલમ થી 20મી કલમ જે છે તે ફરીથી આપણને આવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે રાજ્ય છે, એક શાંતિ અને સમૃદ્ધિનો જે સમય છે તે વિશે આપણને શીખવે છે. 15મો અધ્યાય 15મો કલમ શું કહે છે અહીંયા ગાડી કે જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય અને અરણ્ય ફળવંત વાડી થાય ને ફળવંત વાડી વન સમાન ગણાય ત્યાં સુધી એમ થશે. અને આ 15મી કલમ જે છે તેને સમજવી વાલાઓ જરૂરી છે. ક્યારે આપણામાં એક જાતની સમૃદ્ધિ આવે છે, ક્યારે આપણે ફ્રૂટફુલ ફળદ્રુપ પ્રભુની માટે થઈએ છે, જ્યારે આત્મા આપણી પર રેડાય. આત્મા એટલે કે પવિત્ર આત્મા. આપણું જે પ્રભુ સાથેનું જીવન છે, પ્રભુ સાથેનું એક આપણી ચાલ છે, તે ફક્ત પવિત્ર આત્માના દ્વારા દ્રઢ થઈ શકે છે. પવિત્ર આત્મા દ્વારા જ આપણે તેમાં આગળ ચાલી શકીએ છીએ. આપણે જ્યારે ત્રિએક દેવની વાત કરીએ, પ્રભુ બાપ પુત્ર અને પવિત્ર આત્મા, ત્યારે ઘણી વખત મને લાગે છે મોટે ભાગે જે પવિત્ર આત્મા જે દેવ છે તેને જે મહત્વ મળવું જોઈએ. પવિત્ર આત્માનો આપણા આત્મિક જીવનમાં જે ગ્રોથ છે તેનું જે પવિત્ર આત્માનો જે ફાળો છે તે આપણે સમજતા નથી. ઘણી વખત આપણે, મને લાગે છે લગભગ મોટે ભાગે આપણે પવિત્ર આત્માનો આપણી આત્મિક ચાલમાં જે ફાળો છે તે આપણે સમજતા નથી, અને તેને જે કદર કરવી જોઈએ તે આપણે કદર કરતા નથી. જે માન પવિત્ર આત્માને દેવ તરીકે મળવું જોઈએ તે આપણે આપતા નથી. આજે આપણો તે વિષય નથી. કોઈ દિવસ પ્રભુ જો આપણ મને તક આપશે તો એ વિશે આપણે આગળ બોલીશું, પણ આજે ટૂંકમાં હું તમને પવિત્ર આત્માના જે ત્રણ તબક્કા છે તે વિશે સમજાવવા માગું છું. પવિત્ર આત્મા ત્રણ જુદી જુદી રીતે આપણી સાથે આપણા જીવનમાં કાર્ય કરે છે. પહેલા તો જ્યારે તમે પ્રભુને ઓળખતા નથી અને તમારું જીવન જીવી રહ્યા છો ત્યારે પવિત્ર આત્મા આપણી સાથે હોય છે. એટલે કે પવિત્ર આત્મા આપણી સાથે ચાલે છે અને આપણને આપણે પ્રભુની જે આપણી જરૂર છે તે વિશે ભાન કરાવે છે. એટલે કે આપણને આપણી પાપી અવસ્થાનું ભાન કરાવે છે, અને જ્યારે આપણે તે સમજી શકીએ કે આપણે પાપી છે અને આપણે તારનારની જરૂર છે ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ. એટલે પહેલું કામ, પવિત્ર આત્મા આપણી સાથે આવીને આપણને આપણી પરિસ્થિતિનો ખ્યાલ અપાવે છે. ત્યારબાદ જો આપણે પવિત્ર આત્માનું સાંભળીને પ્રભુનો અંગીકાર કરીએ, પ્રભુનો સ્વીકાર કરીએ, આપણા પાપનો પસ્તાવો કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં બોલાવીએ, આપણા અંગત તારનાર તરીકે તેમનો સ્વીકાર કરીએ, તો ત્યાર પછી પવિત્ર આત્મા આપણી અંદર આવીને વસે છે. એટલે કે હવે પવિત્ર આત્મા દ્વારા આપણા જીવનનું સંચાલન થાય છે. આ એક વસ્તુ સમજવી બહુ જરૂરી છે. પવિત્ર આત્મા દ્વારા આપણા જીવનનું સંચાલન થાય છે. દાખલા તરીકે નહીં, પણ આપણે એમ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ઇર્મિયાના પુસ્તકમાં આપણી સાથેનો જે નવો કરાર છે એ શું છે કે હું તારા હૃદયપટ પર મારો નિયમ લખીશ. એ કેવી રીતે? કારણ કે હવે પવિત્ર આત્મા આપણી અંદર આવીને વસે છે અને આપણને આપણું જીવન કેવી રીતે જીવવું તેનું સંચાલન કરે છે. જો આપણે પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલીએ તો. પણ તેનો બીજો પણ એક તબક્કો છે. પહેલો તબક્કો કે પવિત્ર આત્મા આપણી સાથે ચાલે છે, બીજો તબક્કો એ છે કે પવિત્ર આત્મા આપણી અંદર આવે છે, પણ ત્રીજો તબક્કો, અને એ પણ બહુ જરૂરી છે, કે જ્યારે પ્રભુ આપણો ઉપયોગ કરવા માંગે ત્યારે પવિત્ર આત્મા આપણી ઉપર આવે છે. અને આપણે જોઈએ તો યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય, જ્યારે શિષ્યો ઉપલી મેળીમાં ભેગા થયેલા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુ પુનરુત્થાન પછી તેઓને પહેલીવાર મળવા આવે છે, ત્યારે તેઓ પવિત્ર આત્માથી વેષ્ટિત થાય છે. એટલે કે પવિત્ર આત્મા તેઓની અંદર આવે છે. પણ પછી પ્રભુ બાપ શું કહે છે તે શિષ્યોને, કે જાઓ તમે ઉપલી મેળીમાં જઈને મારી રાહ જુઓ. સાની માટે? કે જ્યારે પવિત્ર આત્મા તમારી ઉપર આવે, એટલે કે ફર્સ્ટ હોલી સ્પિરિટ ઇઝ વિથ યુ, ધેન ધ હોલી સ્પિરિટ ઇઝ ઇન યુ, અને ધેન હોલી સ્પિરિટ કમ્સ અપન યુ. અને જ્યારે પવિત્ર આત્મા તમારી ઉપર આવે ત્યારબાદ તમે પ્રભુની જે સેવા છે તે અજાયબ જેવી રીતે કરી શકો છો. દાખલા તરીકે જ્યારે આપણે પ્રેરિતોનું કૃત્યો જોઈએ તેનો બીજો અધ્યાય જોઈએ, જ્યારે પવિત્ર આત્મા તેઓની ઉપર આવ્યો ત્યારે તે દિવસે પિત્તરમાં હિંમત આવી, ત્યાં સુધી તેઓ બી અને એક ઓરડામાં ભરાઈ રહ્યા હતા. શું કરવું તેઓને ખબર નથી, બીતા હતા. પણ જ્યારે પવિત્ર આત્મા તેઓની ઉપર આવ્યો ત્યારે કેટલી હિંમતથી પિતરે સંદેશો આપ્યો અને તે દિવસે મંડળીની સ્થાપના થઈ અને 3000 લોકો મંડળીમાં ઉમેરાયા. અને જે આ પવિત્ર આત્મા તમારી ઉપર આવનાર છે તે ઘણી વખત આવે છે. જો તમે પ્રેરિત કૃત્યોના પુસ્તકનો અભ્યાસ કરો તો તમે વારંવાર વાંચશો કે હોલી સ્પિરિટ કેમ અપોન ધેમ, અને આવ્યો પવિત્ર આત્મા ત્યારે અજાયબ જેવું કાર્ય થયું. એ પવિત્ર આત્માનું જે સામર્થ્ય છે તે બહુ જરૂરી છે. તમે જો પાળક હો અથવા તો તમે કોઈ જાતની સેવામાં વપરાતા હોય તો જો તમે તમારા પોતાના સામર્થ્ય પ્રમાણે કામ કરતા હોય તો હા, કદાચ તમને થોડીક સફળતા મળશે. પણ જો પવિત્ર આત્માના સામર્થ્યમાં તમે કામ કરતા હોય તો પ્રભુ દ્વારા અજાયબ જેવી સફળતા મળશે. જે વચનોનો ખુલાસો તમે પહેલાં આપી નતા શકતા તે પવિત્ર આત્માના બળથી તમે સમજી શકશો અને લોકોને પણ સમજાવી શકશો. જે શક્તિ બળની જરૂર છે તે ફક્ત પવિત્ર આત્મા દ્વારા મળે છે. અને અહીંયા 15મી કલમ આપણને શું શીખવે છે કે જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય અને અરણ્ય ફળવંતવાળી થાય. અરણ્યમાં શું થાય? ફળવંતવાળી થાય. અરણ્યમાં ફળ ફક્ત પવિત્ર આત્માના એટલે કે પ્રભુના દ્વારા જ ઉત્પન્ન થઈ શકે છે. અને અહીંયા શું કહે છે કે જ્યાં અરણ્ય છે ત્યાં ફળવંતવાળી થાય છે અને ફળવંતવાળીમાં વન સમાન ગણાય છે. એટલે ઘણો બધો આશીર્વાદિત ફળવંતવાળી વન બની જાય છે. ઘાટ વન જેને આપણે કહ્યા. આ પવિત્ર આત્માની સેવા છે, આ પવિત્ર આત્માની સામર્થ્ય છે. સમજવું બહુ જરૂરી છે. પછી ઇન્સાફ અરણ્યમાં વધશે ને ન્યાયપણું ફળવંતવાળીમાં વસ્તી કરશે. આપણે જોયું આગલા જે કલમો હતી કે યશાયા પ્રબોધકના સમયમાં કેવા જાતના સરદારો, કેવું જાતની રાજ્ય હતું, કેવી જાતનો અન્યાય હતો. પણ હવે પવિત્ર આત્માનું જે શાસન છે, પવિત્ર આત્મા રેડાયો છે ત્યારે આ રાજાના રાજ્યમાં ઇન્સાફ અરણ્યમાં વધશે અને ન્યાયપણું ફળવંતવાળીમાં વસ્તી કરશે. ન્યાયપણાનું કામ શાંતિ, ન્યાયપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ તથા નિર્ભયતા થશે. અને આ જે કલમ છે તે અભ્યાસના અંતમાં આપણે ફરી વિગતવાર તે વિશે શીખીશું. મારા લોકો શાંતિના સ્થાનમાં, નિર્ભય આવસોમાં તથા સ્વસ્થ વિશ્રામ સ્થાનોમાં રહેશે. પણ જંગલના પતન સમયે કરા પડશે અને નગર જમીન દોસ્ત કરવામાં આવશે. તમે જેવો સર્વ પાણીની પાસે વાવો છો ને બળદ તથા ગધેડાને છૂટથી ફરવા મોકલો છો તે તમને ધન્ય છે. જે આશીર્વાદિક એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે રાજ્ય છે, એક શાંતિ અને સમૃદ્ધિનો જે સમય છે તે રાજ્ય વિશે અહીંયા આપણે શીખી રહ્યા છે. આગળ આપણે જોઈએ તો 33મા અધ્યાયની શરૂઆત અફસોસથી થાય છે. અહીંયા શું લખવામાં આવ્યું છે કે અફસોસ છે તેને, તું લૂંટે છે પણ પોતે લૂંટાયો નહીં, તું ઠગાઈ કરે છે પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહીં. તું લૂંટી રહીશ ત્યારે તે લૂંટાશે અને તું ઠગાઈ કરવી બંધ કરીશ ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે. આ છઠ્ઠી વખત આપણે અફસોસ શબ્દ વાંચીએ છીએ. અત્યાર સુધીમાં 5 વખત જે અફસોસ શબ્દનો પ્રયોગ થયો તે યરુસલેમને લાગુ પડતો હતો. પણ અહીંયા જ્યારે આપણે આ છઠ્ઠી વખત આપણે જોઈએ તો આ જે સેનરીબ રાજા હતો, આસુરનો જે રાજા હતો, તેની માટે પ્રયોગ કરવામાં આવ્યો છે. કેમ પ્રયોગ કરવામાં આવ્યો છે? કારણ કે તેણે યહૂદા સાથે એક જાતની ઠગાઈ કરી છે. તમારે જો તમને હું યાદ દેવડાવું તો હઝિકિયા રાજાએ એક ભૂલ કરી હતી અને એણે આ અસુરના રાજાને લાંચ આપીને અથવા તો પૈસા આપીને તેને ખરીદવાનો, તેની દ્વારા રક્ષણ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પણ આ જે રાજા હતો તેણે લુચ્ચાઈ કરી, કારણ કે એ ચોર હતો. એક દગાખોર ચોર હતો અને એથી કરીને પ્રભુ તેનો ન્યાય કરવાનું વચન અહીંયા આપે છે. તું લૂંટે છે પણ પોતે લૂંટાયો નહીં, તું ઠગાઈ કરે છે પણ તેઓની તારી સાથે ઠગાઈ કરી નહીં, તું લૂંટી રહીશ ત્યારે તું લૂંટાશે અને તું ઠગાઈ કરવી બંધ કરીશ ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે. અને આ વસ્તુ આપણે જોઈ તે પ્રમાણે આસુરના રાજાની શું દશા થઈ તે આપણે જાણીએ છીએ. બીજી કલમ છે તે બહુ અજાયબ જેવી કલમ છે કે હે યહોવા, અમારા પર કૃપા કરો અને અમે તમારી વાટ જોયા કરી છે. દર સવારે તમે તેમનો ભૂજ અને દુઃખના સમયે અમારા પણ તારક થાઓ. આ જે બીજી કલમ છે તે એક જે પ્રભુના લોકો છે, વિશ્વાસુ લોકો છે, તેઓની પ્રાર્થના છે. અને કેમ હું એવું કહું છું તો મારી મારી સાથે તમે યશાયાનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને 18મી અને 19મી કલમ આપણે જોઈશું. તમારું બાઇબલ ખોલો, યશાયાનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને 18 અને 19મી કલમ આ પ્રમાણે કહે છે કે તે માટે યહોવા તમારા પર દયા કરવાની રાહ જોશે ને તમારા પર રહેમ કરવા માટે તે ઉચ્ચ સ્થાને બેસશે, કેમ કે યહોવા ન્યાયના ઈશ્વર છે, જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વને ધન્ય છે. હે યરુસલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહીં, તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે કરશે, તે સાંભળતા જ તને ઉત્તર આપશે. આ પ્રભુનું જે વચન છે તેને તેઓએ પ્રાર્થનામાં ફેરવી દીધું છે. અહીંયા આ 30મા અધ્યાયમાં અને 18 અને 19મી કલમમાં વાંચ્યું તે પ્રમાણે શું પ્રભુએ તેઓને વચન આપ્યું છે કે તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે. અને આ વચનને લઈને આ બીજી કલમમાં 33મા અધ્યાયને બીજી કલમમાં જે વિશ્વાસુ છે તેઓએ પ્રભુને હાંક મારી છે, પ્રાર્થના કરી છે. અને વાલાઓ, આજે હું તમારી સાથે આ વિશે વાત કરવા માંગુ છું. કેટલી વાર આપણે જે પ્રભુનું પ્રોમિસ છે, પ્રભુનું જે વચન પવિત્ર શાસ્ત્રમાં આપવામાં આવ્યું છે તેને શું આપણે પ્રાર્થનામાં બદલી નાખીએ છીએ? શું આપણે આપણા જે સમસ્યાઓ છે તે વિશે આપણે પ્રાર્થના કરીએ છીએ? પ્રભુએ કીધું છે કે હું તને કદી તજી દઈશ નહીં અને તરછોડી દઈશ નહીં, છતાં કેમ આપણે જાત જાતના વલખા મારીએ છીએ, જાત જાતના તુક્કા લડાવીએ છીએ કે કેવી રીતે આપણે અમુક સમસ્યાઓમાંથી બહાર નીકળવાનું? કેમ આપણે વિચારીએ છીએ કે પ્રભુ આપણને છોડી દેશે? આ પ્રભુના આપેલા વચનો આપણે યાદ રાખવાની જરૂર છે અને તેને પ્રાર્થનામાં બદલી દેવાની જરૂર છે. પણ આપણે તો શું કરીએ છીએ, જાત જાતના મોરચા કાઢવાના, જાત જાતના જે નેતાઓ છે તેઓની પાસે જઈને માંગણી કરવાની, ચાલો આપણે બધા સહયોગ કરીએ, ચાલો આપણે મોટું ટોળું ભેગું થઈને કંઈ મોરચો કાઢીએ અને મોટે મોટેથી બૂમો પાડીએ અને કંઈક આપણી આપણી જે પરિસ્થિતિ છે તે બદલાય. આપણે તો આ લોકોએ જે કર્યું તે કરવાનું છે. અહીંયા જે લખવામાં આવ્યું છે કે તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે, તે સાંભળતા જ તને ઉત્તર આપશે. વચનની જે શરૂઆત થાય છે તે જુઓ, અજાયબ જેવું વચન છે કે તે માટે યહોવા તમારા પર દયા કરવાની રાહ જોશે. અત્યારે યહોવા બાપ આપણી ઉપર દયા કરવાની રાહ જોઈ રહ્યા છે. આપણે તો તેમની પાસે ખાલી જવાનું છે, પ્રાર્થના કરવાની છે. આગળ તમને હું જોઈએ શું કહે છે કે ને તમારા પર રહેમ કરવા માટે તે ઉચ્ચ સ્થાને બેસશે જ, કેમ કે યહોવા ન્યાયના ઈશ્વર છે, જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વને ધન્ય છે. શું આપણે યહોવાની વાટ જોઈએ છે? શું આપણે યહોવા પાસે દયાની આશા રાખીએ છીએ? કેટલી બધી વાર આપણે જ્યાં સુધી છેલ્લી ઘડી ના આવે, આપણે તદ્દન જ્યાં સુધી હારી ના જઈએ, કોઈ જગ્યાએ આપણી પાસેથી જવાબ ના મળે, ત્યારે જ આપણે પ્રાર્થના તરફ વળીએ છીએ. અહીંયા આ 33માં અધ્યાયને બીજી કલમમાં જે પ્રભુના સંતો છે, પ્રભુના વિશ્વાસુ છે, તેઓ અજાયબ જેવો પાઠ આપણને શીખવી જાય છે. દે ટર્ન્ડ ગોડ્સ પ્રોમિસીસ ઇન ટુ પ્રેયર. તેઓએ પ્રભુના વચનને પ્રાર્થનામાં બદલી દઈ પ્રભુને આજીજી કરી, અને જ્યારે તે કરે છે ત્યારે પ્રભુ તેઓને ઉત્તર આપે છે. ત્રીજી કલમ કહે છે કે લડાઈના કોલાહલથી લોકો નાશે છે, તમે લડવા ઉઠ્યા તેથી વિદેશીઓ વિખરાયા છે, અને જેમ માણસો કાતરા એકઠા કરે છે તેમ તમારી લૂંટ એકઠી કરવામાં આવશે. તીડો ધસી આવે છે તે પ્રમાણે તેઓ પર ધસી આવશે. ટર્ન ગોડ્સ પ્રોમિસીસ ઇન ટુ પ્રેયર. અહીંયા પાંચમી કલમ કહે છે કે યહોવા મોટા મનાયા છે, કેમ કે તે ઉચ્ચ સ્થાને રહે છે, તેમણે ઇન્સાફથી તથા ધાર્મિકપણાથી સિયોનને ભરપૂર કર્યું છે. અહીંયા આપણે પ્રભુનો દૈવી સામર્થ્ય જોઈએ છે. યહોવા મોટા મનાયા છે, કેમ કે તે ઉચ્ચ સ્થાને રહે છે, તેમણે ઇન્સાફથી તથા ધાર્મિકપણાથી સિયોનને ભરપૂર કર્યું છે. આગળ છઠ્ઠી કલમ આપણે જ્યારે જોઈશું તો આપણે જે પ્રભુનો ભય છે તે વિશે આપણે જોઈએ તો શું કહેવામાં છે, વળી તારા વખતમાં સ્થિરતા થશે, સુબુદ્ધિ જ્ઞાન તથા ઉદ્ધારનો ભંડાર થશે, યહોવાનું ભય તે જ તેનો ખજાનો છે. મેં હસ્કિયા રાજાની જે મૂર્ખામી હતી, અને હું જો તમારી આગળ વાંચી શકું તો બીજો રાજા તેનો 18મો અધ્યાય ને 13-16મી કલમ શું કહે છે કે હવે હઝિકિયાના રાજાની કારકિર્દીના 14મા વર્ષે આસુરના રાજા સાન હરીબે યહૂદીના સર્વ કોટવાળા નગર પર સવારી કરી ને તેને સર કર્યા, અને યહૂદીના રાજા હઝકિયાએ લાખીશમાં આસુરના રાજા પાસે માણસો મોકલીને કહાવ્યું, મેં અપરાધ કર્યો છે, તમે મારી પાસેથી પાછા જાઓ તો તમે જે શરતો મારી આગળ મૂકશો તે હું કબૂલ કરીશ. અને આસુરના રાજાએ યહૂદીના રાજા હઝિકિયાના માથે 300 તાલંત રૂપાની તથા 30 તાલંત સોનાની ખંડડી કરાવી, જે બધું રૂપું યહોવાના મંદિરમાં તથા રાજાના મહેલના ભંડારમાંથી મળ્યું તે હઝિકિયાએ તેને આપ્યું. તે સમયે યહૂદીયાના રાજા હઝિકિયાએ યહોવાના મંદિરના કમાડો પરથી પણ તથા પોતે મઢેલા સ્તંભો પરથી સોનું ઉખેડી લઈને આસુરના રાજાને આપ્યું. અને અહીંયા જે આપણે પાઠ આપણને જોવા મળે છે, છઠ્ઠી કલમ હું ફરી વાંચીશ, કહે છે કે વળી તારા વખતમાં સ્થિરતા થશે, સુબુદ્ધિ જ્ઞાન તથા ઉદ્ધારનો ભંડાર થશે, યહોવાનું ભય તે જ તેનો ખજાનો છે. આ જે બનાવ હઝકિયા રાજાની કારકિર્દીમાં બન્યો તેનું કારણ શું હતું? કારણ કે તેણે પ્રભુ પર વિશ્વાસ મૂક્યો નહીં. તેને આસુરના રાજાનો ભય પ્રભુના ભય કરતાં વધારે હતો. અહીંયા આપણને વચન શું શીખવે છે કે યહોવાનું ભય તે જ તેનો ખજાનો છે. અને આ જે છઠ્ઠી કલમ છે, અજાયબ જેવી કલમ છે, જો તમે તમારા પવિત્ર શાસ્ત્રમાં લીટી દોરતા હોય તો આ વચન નીચે તમે લીટી દોરી શકો છો. અહીંયા શું કહેવામાં આવ્યું છે, વળી તારા વખતમાં સ્થિરતા. આપણને સ્થિરતા ક્યારે મળે છે? ફક્ત પ્રભુમાં આપણને સ્થિરતા મળે છે. અહીંયા શું લખવામાં આવ્યું છે કે સુબુદ્ધિ જ્ઞાન તથા ઉદ્ધારનો ભંડાર થશે. સુબુદ્ધિ અને જ્ઞાન, વિસ્ડમ અને નોલેજ, જ્યારે આપણે નીતિ વચનો વાંચીએ ત્યાં આપણને શું શિક્ષણ આપવામાં આવે છે? યહોવાનો ભય તે સુબુદ્ધિનો જ્ઞાનનો આરંભ છે. બંને વસ્તુ નીતિવચનમાં લખવામાં આવી છે. પહેલું નીતિવચન તેની 7મી કલમ એમ કહે છે કે યહોવાનો ભય તે જ્ઞાનનો આરંભ છે. અહીંયા જ્ઞાનનો આરંભની વિશે વાત નથી થઈ રહી, પણ આપણે જો જ્ઞાનનો આરંભ એ યહોવાનો ભય છે તો અહીંયા તો ઉદ્ધારનો ભંડાર થશે. અહીંયા એક પરિપક્વતાની વાત થઈ રહી છે. આપણે મચ્યોર થઈ ગયા છે, અને જ્યારે એ મચ્યોરિટી આપણે સમજી શકીએ, જ્યારે યહોવાનો જે ભય છે તે સમજી શકીએ ત્યારે આપણે આ હઝકિયાએ જે એક ભૂલ કરી તેવી ભૂલ આપણે કરતા નથી. કારણ કે આપણે આવનાર જે આસુરનો રાજા છે તેની તરફ ન જોતા આપણે પ્રભુ તરફ જોઈએ છે. દાઉદ જે દાઉદ જ્યારે ફક્ત ભરવાડ હતો ત્યારે તેણે ગલાયત તરફ ન જોયું. આખી જે યહૂદાનું લક્ષર હતું તેનું ધ્યાન ગલાયત તરફ હતું, ગોલિયાથ તરફ હતું. અને તેઓ તેનું જે બળ હતું તે જોઈને ગભરાઈ ગયા હતા. પણ દાઉદ હતો, તેણે યહોવાની તરફ નજર કરી અને જ્યારે તેણે યહોવાની સાથે ગોલાયથની સરખામણી કરી ત્યારે તેને ચોક્કસપણે ખ્યાલ હતો અને તેણે કીધું પણ ખરું કે મારો યહોવા ગલાયત કરતા મોટો છે. આ વસ્તુ હઝકિયાએ રાજાએ કરવાની જરૂર હતી. યહોવાનો ભય તે જ તેનો ખજાનો છે. શું યહોવાનો ભય તે તમારો ખજાનો છે? આપણે જાણીએ છીએ કે નવા કરારમાં પણ આપણને આ જ શિક્ષણ આપવામાં આવે છે કે તમારું ધન ક્યાં ભેગું કરો કે જ્યાં કાઠ ખાતો નથી. યહોવાનો ભય તે જ આપણો ખજાનો છે. અને જ્યારે આપણે યહોવામાં ઊભા રહીએ છીએ ત્યારે આપણામાં એક સ્થિરતા હોય છે, સુબુદ્ધિ અને જ્ઞાન. સુબુદ્ધિ એ શું છે? જ્ઞાન હોવું એ જરૂરી છે, પણ એ જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરો તે સુબુદ્ધિ છે. તમારી પાસે જ્ઞાન તો ગમે તેટલું હોય, પણ જો તેનો તમે ખરા સમયે અને ખરી રીતે તેનો ઉપયોગ ન કરી શકો તો એ જ્ઞાન નકામું છે. અને ત્યાં સુબુદ્ધિ આવે છે. એ સુબુદ્ધિ અને જ્ઞાન એ આપણને પ્રભુના ભયથી મળે છે. વાલાઓ આ યાદ રાખજો. આ 7-9 જે કલમ આપણે જે વાંચનાર છે તે આપણને જે પરિસ્થિતિ છે, જે ગંભીર પરિસ્થિતિ છે તે વિશે આપણને બતાવે છે. જુઓ, તેમના સુરવીરો બહારથી વિલાપ કરે છે, સલાહ કરનાર એલચીઓ પોક મૂકીને રડે છે, માર્ગો ઉજ્જડ થયા છે, વેટ માર્ગો બંધ થયા છે, તેણે કરાર તોડ્યો છે, તેણે નગરોનો ધિક્કાર્યા છે, તે માણસને ગણકારતો નથી, દેશ વિલાપ કરે છે ને નિર્ગત થાય છે, લાબાનોન લજ્જિત થઈ ચીમડાઈ જાય છે, સારોન ઉજ્જડ રાજ જેવો થયો છે, બાસાન તથા કાર્મેલ પોતાના પાત્રા ખેરવી નાખે છે. ક્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ? જ્યારે હઝકિયા રાજાએ આસુરના રાજા સાથે સલાહ કરવાનો, પોતાની સમજ પ્રમાણે સલાહ કરવાનો નિર્ણય કર્યો. અને આ સમયે વાલાઓ તમને ટૂંકમાં એક વસ્તુ કહેવા માંગુ છું કે અવિશ્વાસ જે છે તે માનવીય જે શક્તિ છે, માનવીય જે સામર્થ્ય છે તેની પાસેથી મદદ માંગે છે, તેની ઉપર આશા માણીને બેસે છે. પણ જે વિશ્વાસ છે તે પ્રભુના સામર્થ્ય પર આધાર રાખે છે. અનબિલીફ લુક્સ ટુ હ્યુમન રિસોર્સિસ ફોર હેલ્પ, ફેઇથ લુક્સ ટુ ગાડ. તમે ક્યાં જુઓ છો? તમારી સામર્થ્યનો જે સોર્સ છે એ ક્યાં છે? ક્યાંથી તમે સામર્થ્ય શોધો છો ગમે તેવા સંજોગોમાં? વાલાઓ આશા રાખું છું કે તમે વિશ્વાસુ છો અને પ્રભુની સામર્થ્ય પર તમે આધાર રાખો છો ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય. હવે જે 7-9 કલમમાં આપણે જોયું કે એક કરાર કરવાનો પ્રયત્ન કર્યો છતાં પણ કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, નગરોને ધિક્કાર્યા છે. બેસિકલી જે આસુરનો રાજા હતો એણે ઠગાઈ કરી છે. પણ યહોવા 10મી કલમમાં જુઓ શું કહે છે. પણ યહોવા, બટ ગાડ. આ શબ્દ જ્યારે પણ તમે પવિત્ર શાસ્ત્રમાં વાંચો, બટ ગાડ, પણ પ્રભુ, ગમે તેવી તમારી પરિસ્થિતિ હોય તેમાં જો તમે પ્રભુને લાવો છો, ઇફ યુ ઇન્ટ્રોડ્યુસ ગાડ ઇન ટુ ધેટ સિચ્યુએશન, તો તે પરિસ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. જ્યારે પણ તમારા પવિત્ર શાસ્ત્રમાં આ શબ્દ વાંચો તો તમે સર્કલ કરો, કારણ કે તેના પછી બહુ અજાયબ જેવો સંદેશો, સામર્થ્યવાન સંદેશો તમને પવિત્ર શાસ્ત્રમાં વાંચવા મળશે. અહીંયા પણ શબ્દ વાપર્યો નથી, પણ આપણે એ કહી શકીએ છીએ કે આ પરિસ્થિતિ હતી, પણ હવે યહોવા શું કહે છે? જુઓ, યહોવા કહે છે, હમણાં હું ઊઠીશ, હમણાં હું પોતાને ઊંચો કરીશ, હમણાં હું મોટો મનાઈશ. પ્રભુનું કહ્યું, પ્રભુનું જે ઠરાવેલું છે તેને કોણ રોકી શકે? ભલે આ પરિસ્થિતિ છે જે આપણે 7-9 કલમમાં વાંચી તે પ્રમાણે, ભલે આ સુરના રાજાએ ઠગાઈ કરી છે, આપણે જાણીએ છીએ કે શું પરિસ્થિતિ ઊભી થઈ. એક જ રાતમાં એક જ દૂત દ્વારા 185,000 લોકોને મારી નાખવામાં આવ્યા, આખા સૈન્યનો નાશ થયો, આસુરનો રાજા નાસી ગયો, અને જ્યારે પોતાના દેશમાં પહોંચ્યો ત્યારે તેના છોકરાઓએ તેને કતલ કરી નાખી. યહોવા કહે છે, હમણાં હું ઊઠીશ, હમણાં હું પોતાને ઊંચો કરીશ, હમણાં હું મોટો મનાવીશ. વાલો, આપણે જે પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે, ખાસ કરીને જેઓ ભારતમાં અમુક પ્રદેશ, અમુક ભારતના અમુક જે ગામ છે જેમાં તેઓ રહી રહ્યા છે, આપણે જાણીએ છીએ કે પરીક્ષણ કેટલું બધું છે, આપણે જાણીએ છીએ કેટલી બધી સતાવણી છે. દુનિયાના જુદા જુદા દેશોમાં મંડળીની ઘણી બધી સતાવણી થઈ રહી છે, પણ વાલાઓ, એક સમય આવનાર છે, જે વચન આપણે અહીંયા વાંચીએ છીએ તે સમય આવનાર છે કે યહોવા કહે છે કે હમણાં હું ઊઠીશ, હમણાં હું પોતાને ઊંચું કરીશ, હમણાં હું મોટો મનાવીશ. અને જ્યારે તે સમય આવશે, અને મારું માનવું છે કે તે સમય બહુ જ નજીક છે, ત્યારે આ બધા જે પ્રભુની મંડળીને સતાવી રહ્યા છે તેઓનો ન્યાય કરવામાં આવશે. પ્રભુ ન્યાય કરશે. જુઓ 11મી કલમમાં પ્રભુના ન્યાય વિશે જે કહેવામાં આવ્યું છે, તમે ફોતરાનો ગર્ભ ધરશો, તમે ખૂપરાને જન્મ આપશો, તમારો શ્વાસ તમને બાળી નાખનાર અગ્નિ જેવો છે, અને લોકો ભઠ્ઠીના ચૂના જેવા, અગ્નિમાં બાળી નાખેલા કાપેલા કાંટા જેવા થશે. વાલાઓ, આ સમય આવનાર છે, આ સમય આવનાર છે કે જે પ્રભુના લોકોને, પ્રભુની મંડળીને સતાવી રહ્યા છે તેઓની દશા આવી જ કંઈક થનાર છે. આગળ આપણે વાંચીએ તો 13મી કલમ કહે છે કે હે દૂરના લોકો, મેં જે કર્યું છે તે તમે સાંભળો, અને પાસે રહેનારાઓ, તમે મારું પરાક્રમ જાણો. સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે, અધર્મીઓ ધ્રુજારી ચડી છે. આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે? જે ન્યાયને માર્ગે ચાલે છે ને સત્ય બોલે છે, જે જુલમની કમાઈને ધિક્કારે છે, જે લાંચને હાથમાં પકડતા તરછોડી નાખે છે, જે ખૂન વિશે સાંભળવું ન પડે માટે પોતાના કાન બંધ કરી દે છે, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીચી દે છે, તે જ વાસો કરશે. ઉચ્ચ સ્થાનમાં તે જ રહેશે, ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે, તેની રોટલી તેને આપવામાં આવશે, તેને પાણી ખચિત મળશે. કેવો અજાયબ જેવો આશીર્વાદ, કેવો અજાયબ જેવો આશીર્વાદ! આ પ્રભુના મહિમાની વિશે આપણને બતાવે છે. આ જે અહીંયા આગળ વચનો લખવામાં આવ્યા છે તે યહૂદીઓને એક જાતનું એક આશા, પ્રભુની જે બીકમાં આશીર્વાદ સમાયેલો છે તે વિશે આપણને અહીંયા કહેવામાં આવી રહ્યું છે. અજાયબ જેવો આશીર્વાદ. જો 16મી કલમ શું કહે છે કે ઊંચ સ્થાનમાં તે જ રહેશે, ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે, તેની રોટલી તેને આપવામાં આવશે, તેને પાણી ખચિત મળશે. રોટી, કપડાં ઓર મકાન, બધી જે આપણી જરૂરિયાતો છે, કિલ્લામાં આશ્રય, ખોરાક માટે રોટલી અને પાણી. તમે ઇતિહાસમાં જુઓ તો આ ત્રણ વસ્તુ માટે લોકો વલખા મારે છે. અત્યારનો આપણો જમાનો છે, સમૃદ્ધિનો જમાનો છે, પણ અત્યારે પણ આપણે જાણીએ છીએ કે કેટલા લોકો રાતે ભૂખ્યા સૂઈ જાય છે, કેટલા લોકોની પાસે શુદ્ધ પાણી નથી પીવાને માટે. અને આ સમયમાં શું કહેવામાં આવ્યું છે કે પ્રભુ તમને પૂરા પાડશે. અને 17-24મી કલમ જો આપણે જોઈએ, 15મી કલમમાં હું પાછો ફરી 17-24 કલમ આપણને જે અંત સમયનું જે દર્શન છે, અંત સમય છે તે વિશે આપણને અહીંયા શીખવી જાય છે કે ત્યારે કોઈ માંદગી હશે નહીં, કોઈ પાપ હશે નહીં, કેવો અજાયબ જેવો આશીર્વાદ હશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય હશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જે તારનાર છે, આપણને જે છોડાવનાર છે, તેમનું રાજ્ય કેવું હશે અને કેવું અદ્ભુત આશીર્વાદિત આપણું જીવન હશે તે વિશે આપણને કહે છે કે તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં જોશે. જો તમે યશાયાનું પુસ્તક તેનો 52મો અધ્યાય વાંચો, 53મો અધ્યાય જો તમે વાંચો તો ત્યાં શું લખવામાં આવ્યું છે, જ્યારે પ્રભુનું ઈસુ ખ્રિસ્તનું પહેલું આગમન છે તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેનામાં કોઈ સુંદરતા નથી, પણ અહીંયા આ સમયે મહિમાવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિશે શું કહેવામાં આવ્યું છે કે તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં જોશે, તેઓ વિશાળ દેશને જોશે, તારા હૃદયમાં વીતી ગયેલા ભય વિશે વિચાર જ આવશે, ખંડણી ગણી લેનાર ક્યાં છે, તોડનાર ક્યાં છે, બુરજોની ગણના કરનાર ક્યાં છે, જે લોકોની બોલી કડી શકાય ને એવી બોબડી છે તે ક્રૂર લોકોને તું ફરી જોશે નહીં, સિયોન જે આપણા પર્વનું નગર છે તેને જો, તારી આંખો યરુસાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું છે, જે તંબુ ઉખેડવામાં આવશે નહીં, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહીં ને જેની સર્વ દોરીઓ તૂટશે નહીં, તેવા તંબુ જેવું જોશે, ત્યાં તો યહોવા જ મહિમાવાન છે ને આપણી સાથે હશે, તે પહોળી નદીઓ તથા નાળાને સ્થાન દશે. જો તમે પ્રકટીકરણનું પુસ્તક તેનો 21 અને 22મો અધ્યાય વાંચો તો ત્યાં જે નવું યરુસલેમ અને જે નવી પૃથ્વી છે ત્યાં આવું જ કંઈક વર્ણન તમને જોવા મળશે. શત્રુની હલેસાવાળી નાવ તેમાં જનાર નથી ને શોભમાયન વાળ તેની પર જનાર નથી, કેમકે યહોવા આપણા ન્યાયાધીશ, યહોવા આપણા નિયંતા, યહોવા આપણા રાજા છે, તે આપણને તારશે. શત્રુના વાળના દોરડા ઢીલા પડી ગયા છે, તેઓ કુવાથંભ બરાબર સજ્જડ રાખી શક્યા નહીં, તેઓ સળ પ્રસારી શક્યા નહીં, ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાય, જે લંગડા હતા તેઓએ પણ લૂંટ મળી. હું માદો છું એવું કોઈ પણ રહેવાસી કહેશે નહીં, તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે. કેવા અજાયબ જેવા વચનો, કેવો અજાયબ જેવો આશીર્વાદ. અંત સમયમાં પ્રભુનું રાજ્યની જ્યારે સ્થાપના કરવામાં આવશે, કે જ્યારે આપણી આંખમાં કોઈ આંસુ હશે નહીં, કોઈ માંદગી હશે નહીં, કોઈ ઝઘડો કંકાસ હશે નહીં, ફક્ત પ્રભુની કૃપામાં આપણે જીવીશું. આ જ્યારે વચનો યશાયા પ્રબોધક લખી રહ્યા છે ત્યારે યહૂદાનો જે લોકો હતા, યહૂદી પ્રજા જે હતી તે એક પાપી લોકો હતા, જેવા આપણે છે આજે, આ જેવા આપણે લોકો છે આજે, કે પ્રભુનો ઓળખીએ છે, પ્રભુના વચનો જાણીએ છે, છતાં એક પાપી જીવન જીવતા હોઈએ છે. પણ જો આ રાજ્ય જેની વાત આપણે આજે શીખી રહ્યા છે તે રાજ્યમાં આપણે જો પ્રવેશ કરવો હોય તો હું તમારું ધ્યાન ફરીથી યશાયાનું પુસ્તક તેનો 1મો અધ્યાય અને 18મી કલમ તરફ દોરવા માંગુ છું. આ ઇંગ્લિશમાં જે બાઇબલ સ્ટડી ચાલે છે તેનું ટાઇટલ મેં આપ્યું છે, લેટ અસ રીઝન ટુગેધર, અને તે આ 18મી કલમમાંથી આવે છે કે આવો આપણે વિવાદ કરીએ. અને શું કહે છે આ કલમ, કે યહોવા કહે છે કે આવો આપણે વિવાદ કરીએ, તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે, અને જો તે કિરમજના જેવા રાતા હોય તો પણ તેઓ ઊન સરખા થશે. ક્યારે આ રાજ્યમાં પ્રવેશ કરવાનું શક્ય છે, ક્યારે આપણું આ જે પાપી જીવન છે તેમાંથી આપણે પાછા ફરીશું, જ્યારે આપણે પસ્તાવો કરીએ, જે પ્રભુના વચન આપણને આપવામાં આવ્યા છે, જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ ત્યારે આપણો પ્રભુ આપણા પાપને ધોઈ અને આપણને શ્વેત જેવા હિમ સરખા શ્વેત કરવા માટે સામર્થ્યવાન છે. પણ આપણે પસ્તાવો કરવો બહુ જરૂરી છે. જો આપણે પસ્તાવો નથી કરતા અને જો આપણે હિમ સરખા શ્વેત નથી થતા તો આ રાજ્યમાં આપણે પ્રવેશ કરી શકતા નથી. હું તમને એક સત્ય જે સુવાર્તાનું સત્ય છે તે બતાવવા માંગુ છું. જો આપણે 32મો અધ્યાય અને તેની પહેલી કલમ વાંચીએ તો ત્યાં શું લખવામાં આવ્યું છે કે જુઓ, એક રાજા, એટલે એક કોઈક રાજાની વાત થઈ રહી છે, કોઈ પણ રાજા હોઈ શકે, અને ત્યાં એક રાજાની વાત થઈ રહી છે. પણ જ્યારે તમે એક રાજા નહીં, ફક્ત એમ કહે કે જુઓ એક રાજા, પછી જ્યારે તમે 33મો અધ્યાય ને 17મી કલમ આવો ત્યારે ફરી એક રાજાનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યાં શું લખવામાં આવ્યું છે કે તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં જોશે. હવે એક રાજ જે 32મા અધ્યાયનો એક રાજા હતો, હવે એ રાજા થઈ ગયો છે, એટલે કે ઓળખ છે. હવે મારે તમને એ કોઈ કોઈ બી રાજાની વાત અહીંયા નથી થઈ રહી. ઇંગ્લિશમાં હું કહું તો 32મી કલમમાં એમ કહે છે કે અ કિંગ, 17મી કલમ કહે છે ધ કિંગ. જ્યારે ધ કિંગ એવો શબ્દ વાપરવામાં આવે તો એનો મતલબ થાય છે કે એક બહુ સચોટ વ્યક્તિની વાત થઈ રહી છે. સચોટ, એમાં કોઈ જાતની મૂંઝવણ ના થાય કયા રાજાની વાત થઈ રહી છે, કે તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં જોશે. જ્યારે તે રીતે ઉલ્લેખ રાજાનો કરવામાં આવે તો જે બી વાંચનાર છે તે સમજે છે કે કયા રાજાની વાત થઈ રહી છે. અને એ જ વસ્તુ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આ જે સત્ય હું તમને પહેલી કલમ અને 17મી કલમ અને હજુ એક કલમ હું બતાવીશ તેમાં જે લખેલું છે તે સત્ય આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લાગુ પડે છે. 22મી કલમ, 33મો અધ્યાય અને તેની 22મી કલમ જો તમે વાંચશો તો ત્યાં જે એક રાજા હતો, જે રાજા થયો, એ 22મી કલમમાં, 33મા અધ્યાય અને 22ની કલમમાં શું કહે છે, યહોવા આપણા રાજા છે. અને આ જે સત્ય છે તે આપણા જીવનમાં બનવું બહુ જરૂરી છે. ઘણા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે કે આ એક દેવ છે, એક પ્રબોધક છે. ઘણા લોકો એમ પણ માને છે કે એ ઈસુ દેવ છે, પણ બધા જે હજારો લાખો દેવ છે એમાંનો એક દેવ છે, કે ભાઈ ખ્રિસ્તીઓનો દેવ છે. પણ જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણો રાજા ના બનાવીએ ત્યાં સુધી આપણે હિમ જેવા શ્વેત થઈ શકતા નથી. એ ભલે તમે ખ્રિસ્તી ધર્મમાં જન્મ્યા હોય, દેવળમાં ઉછેર્યા હોય, બધા પ્રભુના વચનો જાણતા હોય, નિયમિત પ્રાર્થના કરતા હોય, ઉપલી મેળી વાંચતા હોય, ગમે તે કરતા હોય, પણ જો આ જે એક મુસાફરી છે, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજામાંથી તમારો રાજા નથી થયો તો તમે નવો જન્મ પામ્યા નથી. અને જો નવો જન્મ પામ્યા નથી તો તમે હિમ સરખા શ્વેત થયા નથી. અને જો હિમ જેવા સરખા શ્વેત થયા નથી તો જે બધા આશીર્વાદો આપણે જોયા તે તમે હજુ પામી શક્યા નથી. કયો માણસ ન્યાયપ્રણાલી વિશે આપણે વાત કરી રહ્યા છે? જો 15મી કલમ શું કહે છે, 33મો અધ્યાય 15મી કલમ શું કહે છે કે જે ન્યાયને માર્ગે ચાલે છે ને સત્ય બોલે છે, જે જુલમની કમાઈને ધિક્કારે છે, જે લાંચને હાથમાં ન પકડતા તરછોડી નાખે છે, જે ખૂન વિશે સાંભળવું ન પડે માટે પોતાના કાન બંધ કરી દે છે, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખો મીચી દે છે, તે જ વાસો કરશે. ક્યાં વાસો કરશે? નવું જે પ્રભુનું રાજ્ય છે તે. ક્યારે માણસ આ કામ કરી શકે છે? અહીંયા જે લખવામાં આવ્યું છે કે ન્યાયને માર્ગે ચાલવું, જ્યારે આપણી પાસે પ્રભુનું ન્યાય પણ હોય, ત્યારે, જ્યારે આપણે પ્રભુના રક્ત દ્વારા શુદ્ધ થયા હોય ત્યારે, તો જ આપણે આ પ્રકારનું જીવન જીવી શકીએ છીએ. આ વચન તમે જુઓ, 15મી કલમ અને ગીતશાસ્ત્રનો પહેલો અધ્યાય વાંચો તો તમને તેની ઘણી ઘણી બધી વસ્તુ જોવા સરખી જોવા મળશે, લાડ ઓફ સિમિલારિટીઝ. પણ છેલ્લે આપણે બંધ કરીએ એ પહેલાં તમારું ધ્યાન હું 32મો અધ્યાય અને તેની 17મી કલમ તરફ દોરવા માંગુ છું. મેં કીધું હતું કે હું પાછો આ કલમ પર આવીશ. 17મો અધ્યાય શું કહે છે કે ન્યાયપણાનું કામ શાંતિ, ન્યાયપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ તથા નિર્ભયતા છે. કયું ન્યાયપણું? ન્યાયપણાનો અર્થ શું થાય છે કે ન્યાયપણું ઇંગ્લિશમાં રાઇચિયસનેસ કહેવામાં આવે છે. રાઇચિયસનેસનો મતલબ થાય છે કે રાઇટ વિથ ગાડ, એટલે કે ન્યાયપણું એટલે કે પ્રભુ સાથેનો આપણો સંબંધ એકદમ વ્યવસ્થિત છે. પ્રભુ સાથેનો જે કરાર છે તે આપણે કર્યો છે. જ્યારે આપણે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ અને મેં કીધું તે પ્રમાણે હિમ કરતાં શ્વેત થઈએ છીએ, ત્યારે પ્રભુનું ન્યાયપણું આપણને આપવામાં આવે છે. પાઉલ આ પ્રમાણે આપણને નવા કરારમાં શીખવે છે કે પ્રભુનું ન્યાયપણું આપણને આપવામાં આવે છે. પ્રભુ આપણી સાથે શાંતિ સ્થાપે છે. રૂમિયોનો 5મો અધ્યાય અને તેની 1 કલમ તમે વાંચશો તો આપણો અને યહોવા બાપ સાથેનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા શાંતિનો કરાર થયો છે, જે કરાર કદી તોડવામાં આવતો નથી, કદી તોડવામાં આવતો નથી. દુનિયામાં જુદા જુદા દેશો દ્વારા અસંખ્ય કરાર કરવામાં આવ્યા છે, શાંતિના કરાર કે યુદ્ધ નહીં કરીએ, પણ એ દરેક કરાર કોઈક ને કોઈક સમયે કોઈક ને કોઈક દેશે તો તોડ્યો જ છે. પણ આપણો અને યહોવા બાપ સાથેનો જે કરાર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે કરાર થયેલો છે, તે કદી તૂટશે નહીં. કેમ? કારણ કે તે કરાર યહોવા બાપે આપણી સામે સાથે કર્યો છે અને તે વિશ્વાસુ છે. અને જ્યારે એ ન્યાયપણામાં આપણે ભાગ લીધો હોય તો ન્યાયપણાનું કામ શું છે? શાંતિ. કઈ શાંતિ? પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ. ફિલિપનો પત્ર તેનો 4થો અધ્યાય, ફિલિપીન્સનો પત્ર તેનો 4થો અધ્યાય શું કહે છે કે આ જે શાંતિ જે આપણી સર્વ સમજ શક્તિની બહાર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ આપણા જીવનમાં રેડી દેવામાં આવી છે. અને તેનું પરિણામ થોડા દિવસનો વિશ્રામ, 5-7 વર્ષનો વિશ્રામ, 10 વર્ષનો, 40 વર્ષનો વિશ્રામ ના, સર્વકાળનો વિશ્રામ, ઇટર્નલ લાઈફ, અનંત જીવન, સર્વકાળનો વિશ્રામ તથા નિર્ભયતા છે. એટલે કે કોઈ જાતનો ભય નહીં, ફક્ત યહોવાનો ભય જે આપણો ખજાનો છે. આ આશીર્વાદો આપણી માટે પ્રભુએ મૂકી રાખ્યા છે. આ ભવિષ્ય વચન છે. વાલાઓ, મેં શરૂઆત ભવિષ્યથી કરી હતી, અંત પણ આપણે ભવિષ્યથી કરીશું. આ બધા આશીર્વાદો આપણને પ્રભુમાં મળી શકે છે, મળનાર છે, જો આપણે પ્રભુને સ્વીકારી તેમને આપણા તારનાર બનાવીએ તો. પ્રભુની એક જે સેવિકા હતી કેરી ટેનબુમ, તેણે આ પ્રમાણે કીધું હતું ભવિષ્ય વિશે, નેવર બી અફ્રેડ ટુ ટ્રસ્ટ એન અનનોન ફ્યુચર ટુ નોન ગાડ. આપણું જે અજાણ ભવિષ્ય છે, અને ઘણી વખત જ્યારે આપણે ભવિષ્યનું વિચારીએ અને જે અનસર્ટન્ટી છે, જે આપણે જાણતા નથી કે શું થનાર છે, કેવા સંજોગો ઊભા થશે, તે લઈને આપણું મન ચિંતાતુર થાય છે. પણ વાલાઓ, આ મેં વાંચ્યું તે પ્રમાણે આપણે બીવાની જરૂર નથી, કારણ કે આપણે જાણતા નથી કે ભવિષ્યમાં શું થનાર છે. પણ આપણે જાણીએ છીએ કે એ ભવિષ્યનો દેવ કોણ છે, અને એ તો આપણો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તો તમે એ પ્રભુ પર વિશ્વાસ રાખીને એક વિજયવંત જીવન જીવી શકો છો. ઓ પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ આપ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે આ ન્યાય પણ અમને આપ્યું છે. આ શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે મેળવી છે. હજુ પણ જો કોઈ છે, કોઈનું હૃદય હજુ પણ વ્યાકુળ છે, ભયથી ભરાયેલું છે, કારણ કે તેઓ પિતરની તેમ આજુબાજુ જે પવન ફૂંકાઈ રહ્યો છે, જે વાવાઝોડું છે તેની તરફ નજર છે પ્રભુ બાપ, તો તે વ્યક્તિને હું તમારા હાથમાં ધરું છું. પ્રભુ, તે વ્યક્તિ આજે તમારો અનુભવ કરે, તમારી શાંતિ તે સમજી શકે, જે સુબુદ્ધિ અને જ્ઞાન ફક્ત તમારા તરફથી મળી શકે છે તેના તે ભાગીદાર થાય, તે તમારી પાસે આવી અને હિમ કરતાં વધારે શ્વેત થાય તેવું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગું છું. ફરીથી એકવાર પ્રભુ આપ તેઓને તમારો અનુભવ કરાવો પ્રભુ આપ. ફરીથી એકવાર તમે તેઓનું દ્વાર ખટકાવો. પવિત્ર આત્મા, હું વિનંતી કરું છું કે ફરીથી તેઓને તેઓની પાપી અવસ્થાનું ભાન કરાય અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દોરો, કે તેઓ આજે પ્રભુ તરફ ફરે અને જે શાંતિ ફક્ત તમારી તરફથી મળી શકે છે તેનો અનુભવ કરે. આ સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં માંગે છે. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.